એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ વિચારયાત્રામાં આપણે એક એવા ક્લાસિક ગ્રંથની સફર કરવાના છીએ જેણે લોકશાહી વિશેની આપણી સમજને એમ કહીએ કે કાયમ માટે બદલી નાખી. એલેક્સિસ ડી ટોકવિલનું પુસ્તક અમેરિકામાં લોકશાહી. આ પુસ્તક લગભગ 200 વર્ષ જૂનું છે, પણ એની વાતો આજે પણ નવાઈ પમાડે એટલી તાજી લાગે છે, ખરું ને?
ખરેખર. અને જુઓ, એ માત્ર અમેરિકા વિશે નથી, આ પુસ્તક તો લોકશાહીના સ્વભાવને સમજવા માટે એમ સમજો કે એક અરીસા જેવું છે. એના ફાયદા અને ગેરફાયદા, મતલબ એના વરદાન અને અભિશાપ બંનેને સમજાવે છે.
બરાબર.
જેમ કે પેલું સમાનતા અને સ્વતંત્રતા વચ્ચેનું નાજુક સંતુલન, પછી બહુમતીના દબાણનો ભય, સમાજમાં પેલી એકલતા વધતી જાય છે એનો પ્રભાવ, આ બધી બાબતો ખબર છે આજે દુનિયાભરના લોકશાહી સમાજો માટે વિચારવા જેવી છે.
ખાસ કરીને ભારત જેવા દેશ માટે નહીં, જ્યાં લોકશાહી હજી યુવાન અને ઘણી જટિલ છે.
ચોક્કસ, ભારત માટે તો અત્યંત જરૂરી છે. ટોકવેલ આપણને પૂછવા મજબૂર કરે છે કે શું લોકશાહી એટલે ખાલી મત આપવા પૂરતું જ છે, કે પછી એ આપણા જીવનના દરેક પાસાને અંદર સુધી સ્પર્શે છે?
બહુ જ રસપ્રદ મુદ્દો છે આ. તો આટલી ઊંડી સૂઝ ધરાવનાર લેખક એલેક્સિસ ડી ટોકવિલ એ હતા કોણ? મતલબ એમનો દૃષ્ટિકોણ આટલો અનોખો કેમ ગણાય છે? કંઈક એમના વિશે જણાવશો?
હા, ચોક્કસ. જુઓ, એલેક્સિસ ડી ટોકવેલ 1805-1859 પોતે ફ્રાન્સના હતા અને એક કુલીન એટલે કે ઉમરાઓ પરિવારમાંથી આવતા હતા.
ઓકે.
અને એ સમય પણ કેવો હતો, ફ્રાન્સ ત્યારે પેલી ક્રાંતિ અને એના પછીની ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું હતું. એમના પરિવારે પણ ઘણો સહન કર્યું હતું આ બધામાં,
એટલે એમના અનુભવો અલગ હશે.
હા, અને આ પૃષ્ઠભૂમિ બહુ અગત્યની છે, કારણ કે એ ટોકવિલને એક ખાસ જગ્યાએ મૂકે છે, જાણે બે દુનિયાના સંગમ પર. એક તરફ યુરોપનો ડૂબતો જતો કુલીન વર્ગ અને બીજી તરફ અમેરિકામાં ઉગી રહેલો લોકતાંત્રિક સમાજ.
વાહ, એટલે પરંપરા અને પરિવર્તન બંનેને બહુ નજીકથી જોઈ શક્યા. એક પગ ભૂતકાળમાં, બીજો ભવિષ્ય તરફ. આનાથી એમની દૃષ્ટિ પર ચોક્કસ અસર પડી હશે.
બિલકુલ. અને તેઓ કંઈ ખાલી પુસ્તકો વાંચીને લખનારા નહોતા. 1831માં એ ફ્રેન્ચ સરકારના કામે અમેરિકા ગયા.
ઓ,
બહાનું તો જેલ પ્રણાલીનો અભ્યાસ કરવાનું હતું, પણ એમનો અસલી હેતુ તો આ નવી જે વ્યવસ્થા હતી લોકશાહી એને બરાબર સમજવાનો હતો.
એટલે એક બહારના નિરીક્ષક તરીકે ગયા?
હા, એક યુરોપિયન, એક આઉટસાઇડર તરીકે. એટલે એ અમેરિકન સમાજની એવી બાબતો પણ નોંધી શક્યા જે કદાચ ત્યાં રહેતા લોકો માટે બહુ સામાન્ય, સહજ બની ગઈ હોય.
બરાબર.
અને એમની પદ્ધતિ પણ જુઓ, એ સમય કરતાં ઘણી આગળ હતી. એમને ખાલી કાયદા કાનૂનનો અભ્યાસ ન કર્યો, પણ લોકો સાથે વાતો કરી, એમનું રોજિંદુ જીવન, રીતભાત, એમના વિચારો, એમની ભાવનાઓ, આ બધું સમજવાનો પ્રયાસ કર્યો.
એટલે એકદમ પ્રેક્ટિકલ અભિગમ.
હા, આ પ્રત્યક્ષ નિરીક્ષણ સાથે ઐતિહાસિક સમજ અને થોડું દાર્શનિક ચિંતન, આ બધાનું મિશ્રણ જ એમના પુસ્તકને આટલું અનન્ય બનાવે છે.
સરસ. ચાલો ત્યારે હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. અમેરિકામાં લોકશાહીનો મુખ્ય વિચાર શું છે? ટોકવિલ ખરેખર શું કહેવા માંગે છે?
જો, પુસ્તકનો મુખ્ય મુદ્દો એ છે કે ટોકવિલ જેને સ્થિતિની સમાનતા, ઇક્વોલિટી ઓફ કન્ડિશન્સ કહે છે ને, એ એક એવી ઐતિહાસિક શક્તિ છે જેને કોઈ રોકી શકે એમ નથી. તેઓ તો એને લગભગ ઈશ્વરીય સંકેત જેવું માને છે. અને આ સમાનતાની લહેર એ માત્ર રાજકારણને જ નહીં, પણ સમાજના દરેક પાસાને બદલી નાખશે.
દરેક પાસાને? જેમ કે?
જેમ કે કુટુંબ, ધર્મ, કળા, વિજ્ઞાન, લોકોના વિચારો, સંબંધો, બધું જ. ટોકવિલ આ આખી પ્રક્રિયાને મહાન લોકશાહી ક્રાંતિ કહે છે.
ઓકે.
અને અમેરિકાને એ આ ક્રાંતિની જાણે એક પ્રયોગશાળા તરીકે જુએ છે.
એટલે તમે એમ કહો છો કે લોકશાહી એ ખાલી શાસન પદ્ધતિ નથી, પણ એક સામાજિક સ્થિતિ છે જે બધે ફેલાઈ રહી છે. પણ શું આ બદલાવ એકદમ સારો જ છે? ટોકવિલ આ વિશે શું માને છે? એમણે કંઈ ચિંતા વ્યક્ત કરી છે?
ના, જુઓ, અહીં જ ટોકવિલની ખરી ઊંડી દ્રષ્ટિ દેખાય છે. એમનો વિચાર એકદમ સંતુલિત છે. તેઓ લોકશાહી અને સમાનતાના જે ફાયદા છે, જેમ કે સ્વતંત્રતા વધી, તકો વધી, વ્યક્તિનું ગૌરવ વધ્યું, એ બધાની ભરપૂર પ્રશંસા કરે છે.
હા,
પણ સાથે સાથે એટલી જ ગંભીરતાથી એની જે અંધારી બાજુઓ છે, જે જોખમો છે, એના વિશે પણ ચેતવે છે.
કેવા જોખમો?
એમનું કહેવું છે કે આ જ સમાનતા એ જુલમના નવા અને વધુ સૂક્ષ્મ સ્વરૂપો પણ પેદા કરી શકે છે. જેમ કે પેલું બહુમતીનું દબાણ, જે વ્યક્તિના પોતાના વિચારને કચડી નાખે. અથવા તો એક પ્રકારનો સામાજિક એકલતાવાદ, ઇન્ડિવિજ્યુઅલિઝમ, જે લોકોને જાહેર જીવનમાંથી પાછા ખેંચી લે.
એટલે પુસ્તકમાં પ્રશંસા પણ છે ને ચિંતા પણ. એ અમેરિકાનું ઉદાહરણ લઈને યુરોપને, ખાસ કરીને ફ્રાન્સને કંઈક કહેવા માંગતા હતા, પણ એ વાતો આજે પણ આપણને લાગુ પડે છે, બરાબર ને?
બિલકુલ. એ કોઈ એક પક્ષ નથી લેતા, પણ લોકશાહી કેટલી જટિલ છે અને એવા કેવા આંતરવિરોધો છે એને ઉજાગર કરે છે. એમનો સવાલ એ જ છે કે આપણે ફાયદા જાળવી રાખીને જોખમોથી કેવી રીતે બચી શકીએ.
સરસ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તકના બે ભાગ છે, ખરું?
હા.
પહેલા ભાગમાં અમેરિકન લોકશાહીની સંરચના અને એ કેવી રીતે કામ કરે છે એની વાત છે. તો ટોકવિલ અમેરિકન લોકશાહીના મૂળ ક્યાં જુએ છે? કયા પરિબળો હતા જેનાથી આ શક્ય બન્યું? ટોકવિલ શરૂઆત કરે છે એ પરિસ્થિતિઓથી જેણે અમેરિકામાં લોકશાહી માટે જાણે જમીન તૈયાર કરી. પહેલું તો ભૌગોલિક કારણ. વિશાળ જમીન લગભગ ખાલીખમ જેવી અને કુદરતી સંસાધનો પણ પુષ્કળ. બીજું, યુરોપની જેમ અહીં કોઈ જળ સામંતશાહી વ્યવસ્થા નહોતી, એટલે મોટાભાગના જે વસાહતીઓ આવ્યા એમનો સામાજિક દરજ્જો લગભગ સરખો હતો.
સ્થિતિની સમાનતા જેની આપણે વાત કરી.
હા, બરાબર. અને ત્રીજું, ખાસ કરીને ન્યૂ ઇંગ્લેન્ડના જે પ્યુરિટન વસાહતીઓ હતા એમનો પ્રભાવ. એ લોકો ધાર્મિક રીતે કટ્ટર હતા, પણ સાથે સાથે સ્થાનિક સ્તરે સ્વશાસન, સેલ્ફ ગવર્નમેન્ટના મોટા હિમાયતી હતા.
ઓકે.
આ બધા પરિબળોએ મળીને એક એવો પાયો નાખ્યો જેના પર પછી લોકશાહીની ઇમારત ઊભી થઈ શકી.
અને આ પાયા પર પછી જે રાજકીય સંસ્થાઓ બની એ કેવી હતી? ટોકવિલ એના વિશે શું કહે છે? જુઓ, પહેલા ભાગમાં ટોકવિલ અમેરિકાના રાજકીય તંત્રનું બહુ જ બારીકાઈથી વિશ્લેષણ કરે છે. તેઓ સંઘવાદની નોંધ લે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી થાય છે, જેથી સ્થાનિક સ્વાયત્તતા જળવાઈ રહે.
હા.
પછી શક્તિનું વિભાજન, સેપરેશન ઓફ પાવર્સ, કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર વચ્ચે એની પણ વાત કરે છે. પણ એમને સૌથી વધુ પ્રભાવિત કરે છે એ છે સ્થાનિક સ્તરની લોકશાહી.
સ્થાનિક સ્તરની એટલે?
ખાસ કરીને ટાઉનશીપ, એટલે કે ગામ કે નગર કક્ષાની જે સ્થાનિક સરકારો હોય એ ટોકવિલ અને લોકશાહીની સાચી પાઠશાળા ગણે છે.
ઓ, પાઠશાળા.
હા, જ્યાં નાગરિકો સીધે સીધા ભાગ લે છે અને જવાબદારી શીખે છે. એવી જ રીતે જ્યુરી સિસ્ટમ, એને પણ તેઓ ખાલી ન્યાય આપવાનું સાધન નથી ગણતા.
તો શું ગણે છે? ખાલી વખાણ નથી કરતા. એમની સૌથી પહેલી અને કદાચ સૌથી પ્રખ્યાત ચેતવણી કઈ ગણાય?
એ છે બહુમતીની તાનાશાહી, ટિરની ઓફ ધ મજોરિટી. આ ટોકવિલનો ખરેખર બહુ જ મૌલિક અને પ્રભાવશાળી વિચાર છે. તેઓ કહે છે કે લોકશાહીમાં ખતરો ખાલી સરકાર તરફથી જ નથી હોતો, ખલો ભય તો બહુમતીના સામાજિક અને નૈતિક દબાણનો છે.
સામાજિક દબાણ એટલે?
એટલે કે જ્યારે મોટાભાગના લોકો કોઈ એક વિચાર કે વર્તનને સાચું માની લે, ત્યારે એ અલ્પમતીનો જે અવાજ હોય, જે અલગ વિચાર હોય, એને કચડી નાખે છે.
ઓહો.
અને આ દબાણ કંઈ કાયદાથી નથી આવતું, એ આવે છે સામાજિક બહિષ્કારથી, નિંદાથી, એકલા પડી જવાના ડરથી. વ્યક્તિ પછી બહુમતીથી જુદું વિચારતા કે બોલતા ડરે છે.
ખરું, રખેને સમાજ અને ફેંકી દે
જાય, સાચી ચર્ચા ગુંગળાઈ જાય.
આ તો ખરેખર બહુ સૂક્ષ્મ પણ ગંભીર વાત છે. શું ટોકવિલ આનાથી બચવાનો કોઈ રસ્તો પણ બતાવે છે? અમેરિકન વ્યવસ્થામાં એમને કંઈ કેવું દેખાયું?
હા, તેઓ કેટલાક રક્ષણાત્મક તત્વો જુએ છે. પહેલું તો વહીવટનું વિકેન્દ્રીકરણ. સત્તા જ્યારે સ્થાનિક સ્તરે વહેંચાયેલી હોય, ત્યારે બહુમતી માટે આખા દેશ પર એક સાથે પોતાનો અભિપ્રાય લાદવો મુશ્કેલ બને.
ઓકે.
બીજું, કાનૂની વ્યવસાય અને ન્યાયતંત્ર. વકીલો કાયદાની બારીકીઓ પર ભાર મૂકે અને ન્યાયાધીશો બંધારણીય મર્યાદાઓ જાળવી રાખે, જેને જ્યુડિશિયલ રિવ્યૂ કહેવાય. આ બધું બહુમતીના ઉશ્કેરાટને થોડોક કાબૂમાં રાખવામાં મદદ કરે છે. અને ત્રીજું, ફરીથી પેલી જ્યુરી સિસ્ટમ, એ નાગરિકોને કાયદા અને ન્યાયના સિદ્ધાંતો વિશે વિચારવા મજબૂર કરે છે, જેથી એ ખાલી બહુમતીના પ્રવાહમાં તણાઈ ન જાય.
આ પહેલા ભાગમાં ટોકવિલ એક બીજો બહુ સંવેદનશીલ મુદ્દો પણ ઉઠાવે છે, ખરું ને? પેલી ત્રણ જાતિઓવાળો, ગોરા, મૂળ અમેરિકનો અને આફ્રિકન અમેરિકનો.
હા, અને આ પુસ્તકનો કદાચ સૌથી કરુણ અને આપણને આત્મનિરીક્ષણ કરાવતો ભાગ છે. ટોકવિલ અત્યંત પ્રસ્તતાથી મૂળ અમેરિકનોનો જે વિનાશ થયો અને આફ્રિકન અમેરિકનોની ગુલામીની જે ભયાનકતા હતી એનું વર્ણન કરે છે.
એ બહુ અગત્યનું છે.
એ આ બધી બાબતોને અમેરિકન લોકશાહી અને એના સમાનતાના દાવા પર સૌથી કાળો ડાઘ ગણાવે છે. એ જુએ છે કે લોકશાહીના સિદ્ધાંતો આ બે સમુદાયોને તો લાગુ જ નથી પડતા, અને એ ભવિષ્ય પણ ભાખે છે કે આ ગુલામીની પ્રથા અમેરિકાને ભવિષ્યમાં બહુ ભયાનક સંઘર્ષ તરફ દોરી જશે, જે આગાહી દુઃખદ રીતે સાચી પણ પડી.
હા, સિવિલ વોર.
એમણે જોયું કે આ ખાલી નૈતિક નિષ્ફળતા નથી, પણ અમેરિકાના પાયામાં રહેલી એક ઊંડી અસ્થિરતા છે.
ખરેખર ખૂબ જ ગંભીર નિરીક્ષણ. હવે પુસ્તકના બીજા ભાગ તરફ વળીએ. આ ભાગમાં લોકશાહીની લોકોના વિચારો, એમની ભાવનાઓ અને એમની રીતભાત પર શું અસર થાય છે એના પર વધુ ધ્યાન છે. તો બૌદ્ધિક ક્ષેત્રે ટોકવિલ શું નોંધે છે? ટોકવિલ જુએ છે કે લોકશાહી સમાજમાં લોકો વ્યવહારુ, ઉપયોગી જ્ઞાનને વધુ મહત્વ આપે છે.
પ્રેક્ટિકલ નોલેજ.
હા.
અમૂર્ત સિદ્ધાંતો કે બહુ ઊંડા તાત્વિક ચિંતન કરતા જેનું તાત્કાલિક પરિણામ મળે એવી બાબતોમાં લોકોને વધુ રસ પડે છે.
એનો ફાયદા ગેરફાયદા બંને હશે.
ચોક્કસ. ફાયદો એ કે સામાન્ય જ્ઞાનનો ફેલાવો વધે, વધુ લોકો સુધી માહિતી પહોંચે, પણ સાથે એક જોખમ પણ છે કે ઊંડાણપૂર્વકનું મૌલિક બૌદ્ધિક કાર્ય ઓછું થાય, એક પ્રકારની સામાન્યતા આવી જાય.
વિજ્ઞાનમાં પણ પ્રાયોગિક પાસા પર વધુ ભાર મુકાય, સાહિત્ય વધુ વાસ્તવિક બને, અને ધર્મ વિશે એમનું નિરીક્ષણ બહુ રસપ્રદ છે.
શું કહે છે?
એ માને છે કે લોકશાહી સમાજ માટે ધર્મ જરૂરી છે, કારણ કે એ નૈતિક મર્યાદાઓ પૂરી પાડે છે, પણ એ ત્યારે જ અસરકારક રહે જ્યારે એ રાજ્ય અને રાજકારણથી અલગ રહે.
ઓકે, એટલે રાજ્યથી ધર્મનું અંતર જરૂરી છે, અને લોકોની ભાવનાઓ અને સંબંધો પર લોકશાહીની શું અસર? અહીં ટોકવિલ એમની બીજી મોટી ચેતવણી આપે છે, ખરું ને?
હા, અને આ ચેતવણી છે વ્યક્તિવાદ,
ઇન્ડિવિજ્યુઅલિઝમ.
હવે આ શબ્દ આજે બહુ વપરાય છે, પણ ટોકવિલે એને જે અર્થમાં વાપર્યો એ સમજવો જરૂરી છે.
કયા અર્થમાં? એમના માટે વ્યક્તિવાદ એટલે સ્વાર્થ કે અહંકાર નહીં. વ્યક્તિવાદ એટલે એક એવી વૃત્તિ જ્યાં નાગરિક ધીમે ધીમે મોટા સમાજ અને જાહેર જીવનથી પોતાને જાણે સંકોચી લે છે, અને ફક્ત પોતાના કુટુંબ અને મિત્રોના નાના વર્તુળમાં જ સીમિત થઈ જાય છે. એ સમાજ પ્રત્યેની પોતાની ફરજો, પોતાનું જોડાણ, એ બધું ભૂલી જાય છે.
એનાથી શું નુકસાન થાય?
એનાથી સમાજનું જે સામાજિક તાણાવાણું છે, જેને આપણે આજે સોશિયલ કેપિટલ કહી શકીએ, એ નબળું પડે છે. લોકો એકબીજાથી જાણે અલગ અને અટુલા પડતા જાય છે.
આજે શહેરોમાં આપણે ઘણીવાર જે એકલતા અને અજાણેપણાનો અનુભવ કરીએ છીએ એની સાથે આ વાત જાણે થોડી મળતી આવે છે. શું ટોકવિલ આ વ્યક્તિવાદનો કોઈ ઉપાય પણ જુએ છે? અમેરિકન સમાજમાં એમને કંઈક એવું દેખાયું?
હા, અને આ ટોકવિલના સૌથી આશાસ્પદ અને કદાચ સૌથી પ્રખ્યાત નિરીક્ષણોમાંનું એક છે. તેઓ અમેરિકામાં વ્યક્તિવાદના બે મુખ્ય ઇલાજ જુએ છે.
ઓ, શું છે?
પહેલો અને સૌથી મહત્વનો છે નાગરિક સંગઠનો, સિવિલ એસોસિએશન્સ. ટોકવિલને બહુ નવાઈ લાગે છે કે અમેરિકનો દરેક નાની મોટી વાત માટે ભેગા મળીને સંગઠનો, સમિતિઓ, ક્લબ બધું બનાવી દે છે.
હા, એ વાત જાણીતી છે.
વેપાર માટે, રાજકારણ માટે, ધાર્મિક કાર્યો માટે, સામાજિક ઉત્સવો માટે, કોઈક સ્કૂલ બનાવવા, લાઇબ્રેરી ચલાવવા, મતલબ યાદી બહુ લાંબી છે.
આ સંગઠનો કેવી રીતે મદદ કરે છે?
આ સંગઠનો લોકોને એમના ખાનગી શેલમાંથી બહાર કાઢે છે, એમને બીજાઓ સાથે મળીને કામ કરવાનું શીખવે છે, સહકાર અને જાહેર જવાબદારીની ભાવના કેળવે છે. ટોકવેલ આ સંગઠનોને શું કહે છે ખબર છે? લોકશાહીની મહાન મફત શાળાઓ.
વાહ, મફત શાળાઓ. અને બીજો ઉપાય?
બીજો ઉપાય છે સુસમજાયેલું સ્વહિત, સેલ્ફ ઇન્ટરેસ્ટ વેલ અન્ડરસ્ટુડ. આ થોડો પ્રેક્ટિકલ વિચાર છે. ટોકવિલ કહે છે કે અમેરિકનો એવું સમજે છે કે બીજાના ભલામાં મદદ કરવાથી આખરે પોતાનું લાંબા ગાળાનું હિત પણ સચવાય છે.
એટલે શુદ્ધ પરોપકાર નહીં, પણ એક પ્રકારની સમજદારી.
હા, ડા પણ ભરી સમજ.
વ્યક્તિવાદ સિવાય લોકશાહી સમાનતા લોકોની ભાવનાઓ પર બીજી કઈ અસર કરે છે? ટોકવિલ બે બીજી વૃત્તિઓ પણ નોંધે છે. એક તો ભૌતિકવાદ, મટીરિયલિઝમ, અને બીજું એક પ્રકારની સતત બેચેની, રેસ્ટલેસનેસ. ભૌતિકવાદ અને બેચેની કેવી રીતે?
જો, જ્યારે સમાજમાં દરજ્જો જન્મથી નક્કી ન થતો હોય અને સમાનતાનો માહોલ હોય, ત્યારે લોકો ભૌતિક સુખ સંપત્તિને જ સફળતાનું માપદંડ માનવા લાગે છે.
હા, એવું બને છે.
પછી દરેક વ્યક્તિ વધુને વધુ મેળવવાની જાણે એક હોળમાં લાગી જાય છે, અને આનાથી એક પ્રકારનો અસંતોષ અને ચિંતા જન્મે છે. કશુંક કાયમી નથી લાગતું, હંમેશા કંઈક ખૂટતું જ લાગે છે.
એટલે સુખ હોવા છતાં શાંતિ નહીં.
બરાબર. ટોકવિલ નોંધે છે કે અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ લોકોના ચહેરા પર એક વિચિત્ર ઉદાસી, સ્ટ્રેન્જ મેલનકલી જોવા મળે છે.
અને રોજિંદા જીવનની જે રીતભાત છે, કુટુંબ, સ્ત્રી પુરુષ સંબંધો, એના પર લોકશાહીની શું અસર દેખાય છે? ટોકવિલ નોંધે છે કે લોકશાહી સમાજમાં કુટુંબ ઓછું પિતૃસત્તાક બને છે, વધુ ગાઢ સ્નેહ આધારિત બને છે. પિતાનો જે કડક અંકુશ હતો એ ઘટે છે, અને સંબંધો વધુ સમાનતા તરફ જાય છે.
અને સ્ત્રીઓ વિશે?
એ અમેરિકન સ્ત્રીઓની સ્વતંત્રતા અને શિક્ષણની પ્રશંસા કરે છે, એમને સમાજની નૈતિક ધરોહર ગણે છે. જો કે એ પણ નોંધે છે કે એમની ભૂમિકા મુખ્યત્વે ઘર અને કુટુંબ પૂરતી સીમિત રખાય છે. અને સન્માન, ઓનરનો જે ખ્યાલ જૂના યુરોપિયન કુલીન વર્ગમાં હતો, એ લોકશાહીમાં બદલાઈને વધુ વ્યવહારિક, વેપારી સમાજને અનુરૂપ બની જાય છે.
અને હવે આપણે પુસ્તકના અંત તરફ આવી રહ્યા છીએ. અને ટોકવેલની સૌથી ચિંતાજનક ભવિષ્યવાણી એ શું છે? આ એમની અંતિમ અને કદાચ સૌથી ભયાવહ ચેતવણી છે, જેને તેઓ નરમ તાનાશાહી કહે છે.
નરમ તાનાશાહી એ શું હોય?
આ ક્લાસિક સરમુક્તિયારશાહી જેવી નથી હોતી, જે હિંસા અને દમન પર ચાલે. ટોકવિલને ડર છે કે ભવિષ્યમાં પેલું વ્યક્તિવાદ અને ભૌતિક સુખની લાલસાને કારણે નાગરિકો ધીમે ધીમે પોતાની સ્વતંત્રતા એક વિશાળ, કેન્દ્રીય અને પિતૃવાદી સરકારના હાથમાં સોંપતા જશે.
ઓ બાપરે.
આ સરકાર લોકોની બધી જરૂરિયાતો પૂરી પાડશે, એમની સુરક્ષા કરશે, એમના સુખની ચિંતા કરશે.
તો એમાં ખોટું શું છે?
ખોટું એ છે કે બદલામાં એ લોકો પાસેથી સ્વતંત્ર રીતે વિચારવાની અને પોતાના નિર્ણયો જાતે લેવાની ક્ષમતા છીનવી લેશે. એ નાગરિકો સાથે જડે બાળકો જેવો વ્યવહાર કરશે, એમને કાયમ માટે પરાધીન રાખશે.
એટલે સ્વતંત્રતા કોઈ છીનવી નહીં લે, લોકો પોતે જ સોંપી દેશે.
હા, આરામ અને સુરક્ષાના બદલામાં હોંશે હોંશે સોંપી દેશે. ટોકવિલ લખે છે કે આખરે સમાજ ડરપોક અને મહેનતુ પ્રાણીઓના ટોળા જેવો બની જશે, અને સરકાર એમની પાલક બની જશે.
આ વિચાર તો ખરેખર હચમચાવી દે તેવો છે, ખાસ કરીને આજના સમયમાં જ્યારે સરકાર અને ટેકનોલોજી આપણા જીવનના દરેક પાસામાં આટલા ઊંડા ઉતરી ગયા છે. તો આ આખી ચર્ચામાંથી મુખ્ય કયા વિષયો કે સંદેશાઓ આપણે યાદ રાખવા જેવા છે? મને લાગે છે પહેલો અને સૌથી કેન્દ્રવર્તી વિષય છે લોકશાહી સમાનતાનો આંતરવિરોધ, પેરાડોક્સ ઓફ ડેમોક્રેટિક ઇક્વોલિટી. એક તરફ એ મુક્તિ લાવે છે, તકો આપે છે, ગૌરવ આપે છે.
હા,
પણ બીજી તરફ એ જ સમાનતા, અનુરૂપતા, સામાજિક એકલતા અને પરાધીનતાના નવા સૂક્ષ્મ સ્વરૂપો પણ પેદા કરી શકે છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ઇકો ચેમ્બર્સ અને ઓનલાઈન જે ટોળાશાહી દેખાય છે, એ આનું જ એક નવું રૂપ નથી લાગતું?
બિલકુલ. અને બીજો મુખ્ય સંદેશ છે પેલો બહુમતીની તાનાશાહીનો ભય. અને આ ખાલી રાજકીય બહુમતી નથી, પણ સામાજિક અને સાંસ્કૃતિક બહુમતી પણ છે.
એટલે લોકો શું કહેશેનો ડર.
હા, જાહેર અભિપ્રાયનું દબાણ, અથવા આજે આપણે જેને કેન્સલ કલ્ચર કહીએ છીએ, આ બધું અસંમતિ અને જુદા વિચારોને કેવી રીતે દબાવી શકે છે એ ટોકવિલે બહુ પહેલાં જોઈ લીધું હતું. ભારતમાં પણ આપણે ઘણીવાર અનુભવીએ છીએ ને કે કેવી રીતે અમુક મુદ્દાઓ પર બહુમતીનો અવાજ એટલો હાવી થઈ જાય છે કે અલગ મત રજૂ કરવો જ મુશ્કેલ બની જાય છે.
ત્રીજો, અને આ બહુ જ સકારાત્મક અને આશાવાળો સંદેશ છે, નાગરિક સંગઠનોનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એસોસિએશન્સ. ટોકવેલ એકદમ સ્પષ્ટ માને છે કે સ્વૈચ્છિક સંગઠનો લોકશાહીના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન જેવા છે.
હા, પહેલા વ્યક્તિવાદનો ઇલાજ.
બરાબર. એ લોકોને સાથે લાવે છે, સહકાર શીખવે છે, અને સરકાર પર નાગરિકોનું નિયંત્રણ જાળવી રાખવામાં મદદ કરે છે. ગુજરાત અને ભારતમાં આપણી આસપાસ જે અસંખ્ય નાના મોટા સમુદાય, જૂથો, મંડળો, સહકારી મંડળીઓ, એનજીઓ વગેરે કામ કરે છે, એ ટોકવિલના આ વિચારની સાબિતી છે અને લોકશાહીને જીવંત રાખવા માટે આ બધું અનિવાર્ય છે.
ચોથો મુદ્દો છે લોકશાહીમાં ધર્મની ભૂમિકા, રોલ ઓફ રિલિજન ઇન ડેમોક્રેસી. ટોકવિલ ધર્મને નૈતિકતા અને સમાજને બાંધી રાખવા માટે જરૂરી માને છે, પણ બહુ ભારપૂર્વક કહે છે કે એની શક્તિ અને પવિત્રતા જાળવી રાખવા માટે એણે રાજકારણ અને રાજ્યથી સ્વતંત્ર રહેવું જોઈએ.
ભારતના સંદર્ભમાં વાત બહુ મહત્વની છે.
હા, ધર્મનિરપેક્ષતા અને જાહેર જીવનમાં ધર્મની ભૂમિકા વિશેની જે જટિલ ચર્ચાઓ ચાલે છે એમાં ટોકવિલનું આ વિશ્લેષણ ઘણું ઉપયોગી થઈ શકે.
અને પાંચમો, પેલી ચેતવણી ફરી યાદ કરીએ, વહીવટી કેન્દ્રીકરણ અને નરમ તાનાશાહીનો ભય, ડેન્જર ઓફ એડમિનિસ્ટ્રેટિવ સેન્ટ્રલાઇઝેશન એન્ડ સોફ્ટ ડેસ્પોટિઝમ. જ્યારે નાગરિકો નિષ્ક્રિય બની જાય અને બધી જવાબદારી સરકાર પર નાખી દે, ત્યારે એક શક્તિશાળી કેન્દ્રીય સત્તા ધીમે ધીમે જીવનના દરેક પાસા પર નિયંત્રણ મેળવી લે છે. ભારતમાં કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાત અને એના અમલીકરણની રીત, ડેટા પ્રાઇવસીના મુદ્દાઓ અને સરકારી નિયંત્રણ વિરુદ્ધ નાગરિક સ્વતંત્રતાની જે ચર્ચાઓ થાય છે, એ બધું આપણને આ જોખમ પ્રત્યે સતર્ક રહેવાની યાદ અપાવે છે.
આ પુસ્તક ખરેખર વિચારોના ખજાના જેવું છે. એમાં ઘણા એવા વાક્યો, એવા વિચારો છે જે આજે પણ આપણને આમ હલબલાવી દે, વિચારતા કરી દે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારો કે કહીએ કે અવતરણો જેવા મુદ્દાઓ પર નજર કરીએ. એક સરસ વિચાર છે, લોકશાહી સમાજનું સ્વાસ્થ્ય ખાનગી નાગરિકો દ્વારા સ્વેચ્છાએ જે કાર્યો થાય છે એની ગુણવત્તા પરથી માપી શકાય છે. આનો સીધો અર્થ શું કે લોકશાહી ખાલી સરકારની જવાબદારી નથી, પણ આપણા સૌની, દરેક નાગરિકની સક્રિય ભાગીદારી પર ટકેલી છે.
ખૂબ સરસ. અને બીજો એક બહુ પ્રખ્યાત વિચાર, લોકશાહી દેશોમાં સંગઠન બનાવવાનું વિજ્ઞાન એ બીજા બધા વિજ્ઞાનોની માતા છે. બાકી બધાની પ્રગતિ તેની પ્રગતિ પર આધાર રાખે છે. જો નાગરિક સંગઠનોની શક્તિ પર કેટલો ભાર મૂકે છે. હા, અને ન્યાયતંત્ર વિશે આ પણ રસપ્રદ છે. અમેરિકામાં ભાગ્યે જ કોઈ રાજકીય પ્રશ્ન એવો ઉદ્ભવે છે જે વહેલો કે મોડો ન્યાયિક પ્રશ્નમાં ફેરવાતો નથી. આ બતાવે છે કે કેવી રીતે કાનૂની પ્રણાલી સમાજના સંઘર્ષોના સમાધાન માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની જાય છે. અને પેલું બહુમતીના દબાણ વિશેનો વિચાર, એ તો બહુ જ ધારદાર છે. બહુમતીએ વિચારની આસપાસ એક ભયાનક વાળ, ફોર્મિડેબલ ફેન્સ રચી દીધી છે. લેખકે વાર્ડની અંદર લખવા માટે સ્વતંત્ર છે, પણ અફસોસ છે એના પર જે તેની બહાર જવાની હિંમત કરે છે. ઓહો, એટલે સામાજિક દબાણ કેવી રીતે સ્વતંત્ર અભિવ્યક્તિને રૂંધી શકે છે એની વાત.
બરાબર.
અને છેલ્લે, સ્વતંત્રતા અને સમાનતાના સંબંધ પર કંઈક હતું.
લોકશાહી વ્યક્તિગત સ્વતંત્રતાના ક્ષેત્રને વિસ્તૃત કરે છે, પણ અમુક પ્રકારની સમાજવાદી વિચારધારા દરેક માણસને માત્ર એક સાધન, માત્ર એક સંખ્યા બનાવી દે છે. ટોકવિલ અહીં ચેતવે છે કે સમાનતાના નામે વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવનો ભોગ ન લેવાઈ જાય એ જોવું રહ્યું.
આ બધા વિચારો ખરેખર બહુ ગહન છે, પણ હવે શ્રોતાઓના મનમાં કદાચ એવો સવાલ થાય કે ભાઈ, આ બધી મોટી મોટી વાતોનું અમારા રોજિંદા જીવનમાં શું મહત્વ, આપણે આમાંથી વ્યવહારુ રીતે શું શીખી શકીએ. મને લાગે છે કે પહેલી શીખ તો વ્યક્તિગત સ્તરે જ છે. ટોકવિલ આપણને યાદ અપાવે છે કે સારા નાગરિક બનવું એટલે ખાલી ચૂંટણીમાં મત આપવો એટલું જ નથી, પણ સક્રિય થવું પડે. આપણી આસપાસના સમુદાયમાં, કોઈ સ્થાનિક સંગઠનમાં જોડાવું, શાળાની પેરેન્ટ્સ કમિટીમાં, કે પછી આપણી સોસાયટીના નાના મોટા પ્રશ્નોમાં રસ લેવો અને ભાગ લેવો, આ બધું જ પેલી વ્યક્તિવાદની વૃત્તિ સામે લડવાનો અને લોકશાહીને નીચેથી મજબૂત કરવાનો રસ્તો છે.
સાચી વાત.
સામાજિક સ્તરે જોઈએ તો એમના વિચારો આપણને ઓનલાઈન કે ઓફલાઈન ઘણીવાર જે ટોળાનું દબાણ જોવા મળે છે એને ઓળખવામાં અને કદાચ તેનો વિરોધ કરવામાં મદદ કરી શકે છે, અને સરકાર વિશે પણ વિચારવા પ્રેરે છે કે સરકારની કઈ યોજનાઓ ખરેખર આપણને સશક્ત બનાવે છે અને કઈ આપણને વધુ પડતા નિર્ભર બનાવે છે.
એકદમ સાચી વાત કહી. અને આ વિચારો ખાલી સામાન્ય નાગરિકો માટે જ નહીં, પણ જે લોકો નેતૃત્વની ભૂમિકામાં છે એમના માટે પણ બહુ જ ઉપયોગી છે.
કેવી રીતે?
કોઈ સંસ્થા ચલાવતા હોય કે પછી સરકારમાં નીતિ ઘડતા હોય, એમના માટે પેલું કેન્દ્રીય નિયંત્રણ અને સ્થાનિક સ્વાયત્તતા વચ્ચે સંતુલન જાળવવું કેટલું જરૂરી છે એ ટોકવિલ સમજાવે છે.
બરાબર.
વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવું, નીચેથી આવતા અવાજોને સાંભળવા એ કેટલું મહત્વનું છે તે પણ સમજાય છે. અને નીતિ નિર્માણમાં ટોકવિલની ચેતવણીઓ આપણને વહીવટી કેન્દ્રીકરણના જોખમો અને સ્વૈચ્છિક નાગરિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પ્રત્યે સતત જાગૃત રાખી શકે છે.
ખરેખર આ પુસ્તક તો એક ઊંડો ખજાનો છે જેમાંથી ઘણું શીખવા મળે એમ છે. આ સમગ્ર ચર્ચાના અંતે જો તમને એક વાત કહેવાની હોય જે તમને સૌથી વધુ સ્પર્શી ગઈ હોય અથવા નવાઈ પમાડી ગઈ હોય તો તે શું હશે? મારા માટે, સાચું કહું તો, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે લગભગ 200 વર્ષ પહેલાં એક તદ્દન અલગ સમય અને સમાજમાં લખાયેલી વાતો, ખાસ કરીને પેલી બહુમતીના દબાણવાળી, વ્યક્તિવાદની અને નરમ તાનાશાહીની ચેતવણીઓ એ આજે 21મી સદીના ભારત માટે પણ કેટલી બધી પ્રસ્તુત અને જાણે એકદમ સચોટ લાગે છે. એવું લાગે જાણે ગઈકાલે જ લખાઈ હોય.
અને મારા માટે સૌથી મહત્વની શીખ એ છે કે સમાનતા અને સ્વતંત્રતા વચ્ચે એક નાજુક અને કાયમી તણાવ રહેલો છે એની સમજ. લોકશાહી આ બંને મૂલ્યો પર આધાર રાખે છે, પણ એમની વચ્ચે સંતુલન જાળવવું એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, કોઈ સ્થિર સ્થિતિ નથી.
અને આ સંતુલન જાળવવામાં ટોકવિલે જે નાગરિક સંગઠનો અને સક્રિય નાગરિકતા પર ભાર મૂક્યો છે એ આજે પણ એટલો જ, કદાચ પહેલાં કરતાં પણ વધુ મહત્વનો છે. એમનો અંતિમ સંદેશ એકદમ સ્પષ્ટ છે, લોકશાહી કોઈ ગેરંટી નથી, એક નાજુક છોડ જેવી છે જેની સતત માવજત કરવી પડે છે. એ આપોઆપ ટકી રહેતી નથી, એને જીવંત રાખવા માટે આપણે સૌએ સક્રિય રહેવું પડે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.